તારીખ 24/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 567 અને 568 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 259.
વિશેષ રોગાદીના યોગે જ્ઞાની પુરુષના દેહને વિશે પણ નિર્બળપણ મંદપણ નાનતા સ્વેદ મૂર્છા બાહ્ય વિભ્રમ આદિ દ્રષ્ટ થાય છે. તથાપિ જેટલું જ્ઞાને કરીને બોધે કરીને વૈરાગ્ય કરીને આત્માનું નિર્મળપણ થયું છે એટલા નિર્મળપણા એ કરીએ તે રોગને અંતર પરિણામે જ્ઞાને લીધે છે. શરીરનો રોગ ઉત્પન્ન થાય છે પૂર્વ કર્મના કારણે, શરીરમાં રોગનો ઉદય થાય ત્યારે દેહ નિર્ણય દેહ છે ત્રસ્ત થઈ જાય. એમને છેલ્લે પરિસ્થિતિ શરીર નિર્બળ થાય એટલે શરીરની નિર્બળતા અશક્તિ ઘણું આવે, મંદ પણ આવે, જોવામાં સાંભળવામાં એકદમ મંદતા આવી જાય, ઓછું સંભળાય ઓછું દેખાય, લાગતા આવી જાય એટલે એવું શરીર લાગે જાણે કાંઈ શરીરમાં રહ્યું નથી, ખોખું થઈ ગયું હોય. નિસ્તેજ ઉલામ એટલે નિસ્તેજ શરીર થઈ ગયું હોય એવું લાગે, કંપ એટલે કંપવા લાગે, હાથ કંપે, બુદ્ધિ કંપે, પગ કંપે, આખું શરીર કંપે, ગમે તે એક અવયવ કંપે અથવા આખું શરીર કંપાયમાન થાય. શરીર એટલે પસીનો, ઘણો પસીનો 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 થઈ જાય, દુર્ગંધ આવે, મૂર્છા બેભાન પણ જેને બેઠે એવું કોઈ જબરજસ્ત શરીર ઉપર ઘા પડ્યો હોય, એક્સિડન્ટ થઈ ગયો હોય તો શરીરમાં મૂર્છા આવે. અચ્છા દવા સમજાય તો પણ મૂર્છા આવે, સુગંધજીને છરી વાગી હતી ત્યારે થોડો ટાઈમ એમને ખ્યાલ નથી લઈ ગયા પછી ખ્યાલ આવ્યો છે. ત્યાં હોસ્પિટલમાં દાખલ થયા છે, પછી ઊંચે બેમાન થઈ ગયેલા છરી વાગી ત્યાર પછી રસ્તામાં મૂર્છા આવી જાય. બાહ્ય વિભ્રમવાની દ્રષ્ટિ થાય, વિભ્રમ થાય પણ બહાર બહારના પદાર્થ વિશેનો વિભ્રમ થાય, આત્મા વિશે વિભ્રમ થાય નહીં. હું દેહ છું એવો વિભ્રમ ન થાય, હું શરીર છું એવો વિભ્રમ ન થાય, આત્મા છું એવું ભાન રહી જાય પણ બહારના પદાર્થો વિશે વિભ્રમ થાય. દાળ વાસ્તામાં ચા દેખાય છે, મને ચા નહીં ખાવે, ચામાં પણ દાળ હોય, જોવા ફેર થાય, બીજા કલ્પના ફેર થાય, એને બાય વિભ્રમ કહે છે. અંતરપરિણિત અંદર માં ચાલે છે એનું કોઈ ચિહ્ન બહારમાં તો આવે નહીં, બહારમાં કોઈને ખ્યાલ ના આવે. જ્ઞાની ને એની જ્ઞાન દશાની પ્રતીતિ હોય છે એટલે એને ખ્યાલ હોય છે. ત્યાં પરિણતિ છૂટવાનો પ્રશ્ન નથી.
તો એવું અનુમાન કરવું પડે ક્યારે?
અનુમાન એટલે સીધો તો મારું કોઈ પરિણામ છે એ કોઈ સ્વરૂપ જ્ઞાનનો વિષય નથી થતો. અનુમાન નથી પણ પ્રતીતિ છે, ખાતરી જેને કહેવાય. પ્રતીતિ એટલે જેને ખાતરી કહેવાય. બાળકની બીમારી દ્રષ્ટિ થાય છે તથા જેટલું જ્ઞાને કરીને એને જે ભોગવે છે એ પરિસ્થિતિને, રોગની પરિસ્થિતિને વેદે છે અથવા ભોગવે છે, તો જ્ઞાને કરીને એટલે આત્મજ્ઞાને કરીને, આત્માનો જે બોધ થયો છે એ બોધે કરીને, અને એ પ્રત્યેની જે ઉપેક્ષા છે, શરીર પ્રત્યેનો અપેક્ષા ભાવ છે, વૈરાગ્ય કરીને આત્માનું નિર્મળપણ થયું છે. નિર્મળપણ થવામાં આ કારણ છે જ્ઞાન અને વૈરાગ્ય, એ બંને કારણ છે. એથી આત્માનું નિર્મળપણ થયું છે, તેટલા નિર્મળ પરિણામથી કરીને તે રોગને અંતર પરિણામે જ્ઞાની લીધે છે. એટલે કે એને એટલો કર્મબંધ નથી થતો. મિથ્યાત્વસ્થામાં જે સામાન્ય માણસને એવા રોગથી કર્મબંધન થાય એવું ત્યાં જ્ઞાનીને કર્મબંધન થતું નથી. કેમ કે એ પોતે શરીર અને શરીરની વેદના, શરીરના પર્યાયો, પછી અનેક પ્રકારના કંપ, સ્વેદ વગેરે એ બધાથી ભિન્ન પડે અને પોતાના આત્મભાનમાં રહીને એને વેદે છે. પોતે શુદ્ધ નાયક ચૈતન્ય સ્વરૂપી આત્મા છે, એના બેહાનપણાનો અનુભવ નથી કરતા, એના સભાનપણાનો અનુભવ કરે છે. એ રીતે નિર્મળતા એ કરીને, સભાનપણા એ કરીને તે રોગને અંતર પરિણામે જ્ઞાની વેદે છે. પરિણામે વેદે છે નથી, આ અંતર પરિણામે જ્ઞાની વેદે છે અને અનુભવે છે. અને વેદતા એમનો વેદતા કદાચ બાહ્ય સ્થિતિ ઉન્મત જોવામાં આવે, અંદરની સ્થિતિ નહીં પણ બહારની ઉન્મત્તતા જોવામાં આવે. શૂન્ય થઈ આમ કેમ બોલે છે, આમ કેમ વર્તે છે, એવું પણ લાગે. બાહ્ય સ્થિતિ ઉન્મત જોવામાં આવે તો પણ પરિણામ પ્રમાણે કર્મબંધ થવાની વૃત્તિ થાય, તો પણ એમને જે કર્મબંધ અથવા અલ્પ કર્મનો બંધ થશે અને નિર્જરા વિશેષ તો એ અંતર પરિણામ અનુસાર થશે. બહારની સ્થિતિ દેખાય છે એ પ્રમાણે એમને બંધન થવાનું બને છે. આ
રાજનીતિ
હા અંતર પરિણામમાં એનાથી ભીનું પડેલા છે અને પોતાના સ્વભાવને વળગેલા છે. અથવા પોતાના સ્વરૂપ સાથે અભેદ થયેલા લપેટ થયેલા પરિણામને લીધે જે જુદા પડી ગયા છે, ભિન્ન પડી ગયા, આના કારણે ભિન્ન પડી ગયા, તો એ અનુસાર મોક્ષની પણ વ્યવસ્થા છે કે આંશિક મુક્તિ થાય છે, નિર્વિરા છે કે આંશિક મુક્તિ છે અને અલ્પ બંધ થશે એટલો જે છે અસ્થિરતા છે, અને અસ્થિરતાનો ચારિત્ર મોહનો જેટલો રાગાંશ છે એટલો અલ્પ બંધ પણ થશે, એ પ્રમાણે કર્મ બંધ થશે અથવા નિવૃત્તિ થશે. બાકીનું વાક્ય અધૂરું રહી ગયું છે કે આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજ પર્યાયને સહજ સ્વરૂપે સ્વભાવે ભજે, એમ કરતા કરતા સ્વરૂપને અનુસરતા અનુસરતા જ્યાં અત્યંત શુદ્ધ સ્વભાવને આત્મા ભજે, પોતાનો નિજ પર્યાય એકદમ કેવો શુદ્ધ થઈ જાય, પછી ત્યાં એને કર્મબંધ થતો લાગે, ત્યાં એમ કરીને અધૂરો રહી ગયું છે. નીચેનો ઉપરનો એટલે આગળનો 566 ત્યાં પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે મારે જલ્દી શીખવું છે અને વ્યવહારમાં વર્તન પડે છે, બીજા જીવો પ્રત્યે રાગ નથી પણ જેટલો વ્યવહાર થાય છે એટલે ક્રિયા કરાય છે તો વિકલ્પ માત્ર ઉઠે છે અને એમાં પણ ક્લેશ થાય છે કે આ ન થવું જોઈએ, શું કરવું જોઈએ. અહીંયા તો એક રોગ અવસ્થાનો ચિતાર લીધો છે કે જ્ઞાનીને પણ પૂર્વ કર્મના યોગે રોગ થવાની સંભાવના છે અને એ રોગ થાય તો એને કર્મબંધ કેમ થાય, કે બીજા જીવને સામાન્ય સંસારી જીવને જે રીતે કર્મબંધ થાય એ પ્રકારે કર્મબંધ જ્ઞાનીને નથી થતો. જેટલી નિર્મળતા છે એટલો મોક્ષ થાય છે, જેટલો અલ્પ રાગાદી છે એટલો બંધ થાય છે, એ પ્રકાર છે જ્ઞાનીને. એ પત્ર પૂર્ણ અવસ્થામાં મળેલો છે, ઠીક વાત લીધી છે, કેમ કે બહારની આવી નિર્બળ સ્થિતિ અથવા રોગવાળી શરીરની સ્થિતિ જોઈને કેટલાકને શંકા પડે તો અત્યારે તો નાની પણ મુશ્કેલીમાં આવી ગયા છે, નાનીને પણ મુશ્કેલી અત્યારે ઘણી છે, ઉદય આપણો આપણે તો સિદ્ધો અનુભવ પૂજી બેન છે ને, જ્યારે જ્યારે શરીરના રોગની અવસ્થા વિશેષ થતી ત્યારે ત્યારે પોતાના પુરુષાર્થમાં વિશેષપણે આવતા, એ વખતે રોગના શરીરના પરિણામ સાથે ઘેરાઈ જાય એવા પરિણામે પરિણમતા નથી, પણ એ વ્યક્તિ વિશેષ પુરુષાર્થ આત્મા તરફના પરિણામ વધારે બળવાનપણે કામ કરવા લાગે એવી એક સહજ યોગ્યતા ઉત્કર્ષ પાત્રતાથી માંડીને બધી જ્ઞાન દશામાં ઉપરની બધી જ્ઞાનની દશામાં એ સ્થિતિ સહજપણે ઉત્પન્ન થાય છે, સહેજે સહેજે. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં અત્યારે પણ એની ભૂલ થાય તો તેમાં આશ્ચર્ય લાગતું બને. અને ત્યાર પછીનો પત્ર બહુ સારા છે કે અત્યાર સુધીમાં અનાદિથી આત્માના સ્વરૂપનો નિર્ણય કરવામાં આ જીવે ભૂલ કરી છે, સ્વરૂપ નિર્ણયમાં ભૂલ કરેલી હોવાથી આ કારણે જે જ્ઞાન દશા ઉત્પન્ન થવી જોઈએ જ્ઞાન દશાની ઉત્પત્તિ કરવા માટે કેમ જ્ઞાન દશા ઉત્પન્ન થતી નથી જીવને, એવા પ્રશ્નનો એ સીધે વાત છે કે નિર્ણયમાં ભૂલ છે. માટે નિર્ણયનો વિચાર કરે તો કોઈ એમ કહે કે અમારો નિર્ણય જેવો શાસ્ત્રમાં આત્મા થયો છે, દ્રવ્યનું પર્યાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉત્પાદ ધ્રુવ, એવું અમે જેવું કહે છે એવું અમે માનીએ છીએ, સ્વીકાર્યું છે અમે, એ ખરેખર નિર્ણય નથી. જ્ઞાન લક્ષણથી સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય, એટલે કે પોતાને ખાતરી થાય કે મારો આત્મા આવો છે એમ ભાસવા માંડે, લાગવા માંડે, પોતાનું સાક્ષાત સિદ્ધ પદ પ્રત્યક્ષ અંશથી પ્રત્યક્ષ સ્વરૂપે ભાસે, ત્યારે એને એમ લાગે કે હું આત્મા છું, કઈ શરીર આદિ નથી. એ પ્રકારનો જે નિર્ણય કરવો જોઈએ, એ નિર્ણય થવામાં અનાથ છે, સ્વરૂપ લઈ છે, સ્વરૂપના વિષયમાં કલ્પના કરે છે અને એ કલ્પનાને સાચો નિર્ણય માની લીધો છે. કેમ કે આગમ સાથે મેળ થાય છે, શાસ્ત્ર સાથે મારા વિચારનો મેળ થાય છે, મેળ પડતો નથી, માટે મારો નિર્ણય સાચો છે. એ નિર્ણય નથી પણ એક કલ્પના છે. એટલે અત્યારે પણ ભૂલ થાય એમાં કાંઈ આશ્ચર્ય લાગતું નથી. પહેલી વાત નિર્ણયની લીધી છે, આત્મજ્ઞાન વિશે લે છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ જીવને સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી જો મુક્ત થવું હોય તો એનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન કરીને સમાધાન આવે છે અને અજ્ઞાનપૂર્વકનો અસમાધાન પણ અસમાધિ દશા અને મૂંઝવણ છે એ મટે છે. એમાં કોઈ બાકી નથી રહેતું, કોઈ એવી સમસ્યા નથી કે જેમાં મૂંઝવણ ન મટે. આત્મજ્ઞાન હોય ને મૂંઝવણ ન મટે એવી એક પણ સમસ્યા નથી. સૌથી મોટી વાત તો એ છે કે જે કાંઈ જીવને અસમાધાન દશા ને મૂંઝવણ છે એના સંયોગને કારણે છે. કાં તો જીવ ભૂતકાળના પોતાના પ્રતિકૂળ સંયોગોને લક્ષમાં સ્મરણમાં લઈને દુઃખી થાય છે, કાં વર્તમાન પ્રતિકૂળતાને અનુભવતા દુઃખી થાય છે, અને ક્યાં ભવિષ્યની ચિંતાને લઈને દુઃખી થાય છે. ત્રણ કાળના પ્રતિકૂળ સંયોગોની પ્રતિકૂળતાની કલ્પનાને કારણે દુઃખી થાય છે. પ્રતિકૂળ છે ને ખરેખર જીવને, પણ પ્રતિકૂળતાની કલ્પનાને કારણે દુઃખી થાય છે, મૂંઝવણ થાય છે અને આતુરતા થાય છે, ક્લેશ થાય છે, દુઃખ થાય છે. કહે છે કે તું ત્રણેય કાળે ભીન છો. એક ચાલુ એવી છે ભેદ જ્ઞાનની કે તું ત્રણેય કાળે સર્વ પ્રકારના સંયોગોથી સર્વથા ભિન્ન છો, અને સર્વથા ભિન્ન હોવાથી એ સંયોગો તારા નથી ને તને લાગુ પડતા નથી. તે કલ્પના કરી છે, કલ્પના કરીને દુઃખી થશો, આટલી જ વાત છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. દુઃખ મટાડવું અને સુખ પ્રાપ્ત કરવાનો આ મહાસિદ્ધાંત છે. ત્રણેય કાળે અફર એવો મહાસિદ્ધાંત છે. આમાં ક્યાંય ફેર નથી, કોઈ કાળે ફેર પડે એવું નથી, એવો આ સિદ્ધાંત છે. જો સર્વ દુઃખનો અને સર્વ ક્લેશ મટાડવાનો ઉપાય એક આત્મજ્ઞાન હોય તો જીવે અવશ્ય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. એ વાત કહેવાની ભાગ્ય જરૂર કરીએ છીએ. આત્મજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે? કે સદવિચાર વિના આત્મજ્ઞાન થાય
નહીં.
જે વિચારણા છે, સુવિચારણા જેને કહેવાય છે, આત્માના હિતના લક્ષ્ય જે વિચારવામાં આવે છે એને સદવિચાર કહેવામાં આવે છે. સદવિચાર કોને કહેવો? કે જેમાં આત્મહિતનું લક્ષ્ય છે એને સદવિચાર કહીએ. જેને આત્મહિતનું લક્ષ્ય નથી એ સદવિચાર નથી. પછી એ ગમે તેવો આદર્શ બતાવે, ગમે તેવી વાત બતાવે, પણ એમાં સદવિચારનો અંશ નથી. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. આ એક વાત જરા ઊંડી કરી છે અહીંયા, કે જીવને વિચાર કરવાની શક્તિ છે, વિચાર કરી પણ શકે છે કે આ બરાબર નહીં, આ બરાબર, આ સારું, આ સારું નહીં. એટલો વિચાર ને અમલમાં મૂકવાનું જે બળ જોઈએ, બળ પ્રવર્તવું જોઈએ, તે બળ કેમ પ્રવર્તવું નથી એની બહુ સુંદર વાત કરી છે. કે એનું કારણ અસત્સંગ છે. એવા પ્રસંગમાં જે ઉભો છે કે જેનો સંગ કરવો ન જોઈએ એનો સંગ કરે છે, અને એ કારણે એને વાત વિચારમાં આવતી હોવા છતાં એ વિચારનું બળવાનપણું, એ વિચારને કાર્યાન્વિત કરે એમ પ્રબળપણું વિચાર બન પ્રથમ હતી. ખ્યાલ આવે? આ વાત બરાબર છે. એ કોઈ બરાબર હોય તો તમે એમ કરો, એ બાબતની અંદર એ પાછો પડે છે. જે આગળ વધવાને બદલે પાછો પડે છે એનું કારણ એના પરિણામ અસત પ્રસંગ ને વિશે રુચિ વાળા છે. અસત્સંગ ને વિશે એના પરિણામ કરે છે કોઈ અપેક્ષા બુદ્ધિ થી, કોઈ કારણ છે, કોઈ માનેલો લાભ છે, કોઈ માનેલો સંબંધ છે, કોઈ માનેલું કારણ છે કે જેને લઈને એ અસત્સંગ નો ત્યાગ કરતો નથી, અને એને કારણે એનું વિચાર બળ છે એ પ્રથમ નથી. આ એક બહુ સુંદર વાત કરી છે મોક્ષજીએ. લક્ષમાં રાખવા જેવી કે આ કારણે વાત સમજાવવા છતાં એ વાતનો અમલ કરવામાં આ જીવને મુશ્કેલી પડે છે એનું કારણ આ છે કે એને અસત્સંગ ક્યાંક ને ક્યાંક વધે છે. એમાં કિંચિત માત્ર સંશય નથી એમ કહે છે. આ વાત મારી અનુભવ સિદ્ધ છે, એમાં કોઈ સંશય દેખાતો નથી. એટલી વાત કરી એમને આત્મજ્ઞાન થવા છે.
ગંભીરતાની વાત કરી,
કારણ કે આત્મજ્ઞાન છે એ સર્વોત્કૃષ્ટ બધા જ દુઃખ મટાડવાનો જો ઉપાય છે. અસત્પ્રસંગની જે રુચિ છે ત્યાં જે ઉદાસીન પણ આવવું જોઈએ, નિરસ પણ આવવું જોઈએ, આવતો નથી. હવે જેટલો સત્સંગમાં રસ લઈએ, સદવિચારમાં રસ લઈએ, એથી વધારે આપણે રસ લઈએ અસત્સંગમાં રસ લઈએ, એટલે પેલું બધું જે છે ધોવાઈ જાય છે. એટલો સત્સંગમાં કઈ વિચાર કર્યો છે એ બધો નિષ્ફળ થઈ જાય. એવા કારણે હંમેશા પ્રવૃત્તિ છે. સત્સંગ જ્યારે જ્યારે મળ્યા છે ત્યારે પણ એની અસર નિષ્ફળ થાય એવી વાત પોતે સેવવાની ચાલુ રાખી, અને એ સત્સંગાદીને નિષ્ફળ કર્યા છે પોતે પોતે
દિવસભરના હિસાબ જોખી.
સ્વરૂપમાં પરિણામ સ્થિર થાય છે અને સ્વસ્થતા કહે છે, સમાધિ કહે છે. સ્વરૂપમાં પરિણામ અસ્થિર થાય અથવા ન રહે તેને અસમાધિ કહે છે. સમાધિ અને અસમાધિ નો સિદ્ધાંત છે. જમીનમાં તો આ સમાધિ લઈએ ને એને જમીનમાં કોઈ લટાય છે કોઈ બીજી રીતે એને સમાધિ કહે છે, અથવા ધ્યાનમાં બેસે ત્યારે એ સમાધિમાં બેઠા છે એમ પણ કહેવામાં આવે. ખાખી બાવા છે ધ્યાનમાં બેસે છે, બે પાંચ પાંચ છ છ આઠ આઠ કલાક બેસે મારા ખેડૂતમાં બેઠા છે એ વાંધો છે ને બેસી જાય કે ચાલે પદ્માસન થી બેસી જાય. એ જતી પ્રેક્ટિસ કરવાનું કામ થતા આત્મપરિણામની સરળ સ્વરૂપે પરિણતિ થઈ તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે, અને આત્મપરિણામને કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. ભાવ કરવો શું કહે છે, ધર્મની વ્યાખ્યા કરે છે, સમાધિ અસમાધિની વ્યાખ્યા કરી એમ કે આત્મપરિણામની સહજ સ્વરૂપે સ્થિતિ થવી, જેવું આત્મ સહજાત્મ સ્વરૂપ છે એવી જ સ્થિતિ થઈ જેવી તદાકાર પરિણામ થવા તે ધર્મના પરિણામ છે. જેવો ધર્મી આત્મા છે એવા જ સ્વ આકારે સ્વભાવ આકારે પરિણામ થવા તેને ધર્મ કહે છે. અને એથી બહાર જઈને કંઈક ચંચળતા થવી ચપળતા થવી પરિણામ છૂટી જવા અને ઉદયાકારે પરદ્રવ્યાકારે પરિણામ થવા તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. કેમ કે ભાવ કર્મ છે એના નિમિત્તે દ્રવ કર્મનો આશ્રમ અને બંધ થાય છે, માટે એનું નામ પણ કર્મ કહ્યું. દ્રવ કર્મનો આશ્રમ બંધ થવામાં જે કાર્યનું નિમિત્ત થયું એને ભાવ કર્મ કહે છે, અને તે આત્મ પરિણામની ચપળ પરિણતિ છે. સ્વરૂપમાં એ પરિણતિ નથી, સ્થિર અસ્થિર પરિણતિ થઈને બહાર જેવું પરિણામ એને કર્મ કહેવામાં આવે છે. એ રીતે ધર્મ અને કર્મ એ બંનેની વ્યાખ્યા કરે છે, ચાર વ્યાખ્યા કરી છે. શ્રી જીવ તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કર્યો છે તેવો નિર્ણય વેદાંતાદી દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. બંધ મોક્ષની વ્યવસ્થામાં મોટી ગડબડ છે. એ બંધ દર્શન સેવાય તે વિધિનો વિષય છે. જે વિધિએ ધર્મ થાય અને જે વિધિએ અધર્મ થાય એ બંને વિષયમાં જૈન દર્શન સેવાય કોઈ વ્યવસ્થા વ્યવસ્થિત વાત ક્યાંય કોઈ સંપ્રદાયમાં કોઈ મતમાં નથી. વેદાંત પણ એક એવું દર્શન છે કે જેનો જૈન દર્શન પછી તત્વજ્ઞાનમાં બીજો નંબર આવે છે. એટલો તત્વજ્ઞાનને ફિલસૂફી કોઈ સંપ્રદાયની અંદર વેદાંત જેટલું નથી, પરંતુ વધારે જૈનમાં છે ક્યાંક પછી બીજા આવી ગયા આદિ માટે નીચે. શ્રી જૈન તીર્થંકરે જેવો બંધને મોક્ષનો નિર્ણય કર્યો છે, આત્મ સ્વરૂપમાં કેટલી ભરતી વાત કરે છે, આ પણ બ્રહ્મ કહે છે, આ પણ બ્રહ્મ કહે છે, આ પણ આત્મા કહે છે, આ પણ આત્મા કહે છે. એમ તો અધ્યાત્મના સમાધિના બીજા ત્રીજા અનુભૂતિના બધા શબ્દો આવે, પણ બંધ અને મોક્ષની જે સુવ્યવસ્થિત વાત છે એવી વાત જૈનાગમમાં છે એવું કોઈ જગ્યાએ નથી. એટલે તેઓ નિર્ણય વેદાંતાદી દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. આ પોતાનો વેદાંત સંબંધીનો સ્પષ્ટ અભિપ્રાય છે. આ તો એમના ગ્રંથને વાંચીને પણ હજી કેટલાકને સ્પષ્ટ ખ્યાલ નથી આવતો, તો આ જગ્યાએ આગળ હજી કહે છે, આગળ બધા સ્પષ્ટ બહુ સ્પષ્ટ છે. અને જેવું શ્રી જીવને વિશે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે તેવી યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું યથાર્થ ત્યાં જે વાત જે રીતે કરવી જોઈએ ત્યાં તે વાત, તો પછી આ તો વેદાંત પ્રસ્થુલ છે અને પછી એને ભૂલ ન પકડાય એવું તો કઈ બને. એટલે એવું યથાર્થપણું જિનેન્દ્રના વચનોમાં છે, જિનેશ્વરના વચનોમાં છે, એ બીજે ક્યાંય જોવામાં આવતું નથી. પૂર્વાપર વચનો ખાસ ગુણ કર્યો એમને, એ પૂર્વા પર અવરોધ છે. 619માં જે વાત કરી છે પૂર્વા પર અવરોધ પણ હોય છે. એમની વાણીનો વધુમાં વધુ સારો ગુણ હોય તો આ છે કે પૂર્વા પર અવરોધ પણ આવે છે. આત્માના અંતર વ્યાપાર પ્રમાણે એટલે કે શુભ અને અશુભ પરિણામ પ્રમાણે શુભાશુભ પરિણામ ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. જેટલો આત્માના પરિણામમાં પરબ્રહ્મની સાથે સંબંધ થાય, ઉદયની સાથે કર્મણા ઉદય સાથે સંબંધ થાય, એટલો બંધ જેટલો રહે તેટલો વ્યવસ્થા છે. એ પ્રમાણે બંધ મોક્ષની સ્પષ્ટ વ્યવસ્થા છે. તે શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. આ ઉપરનો પરિગ્રહ જે છે એનો સંક્ષેપ છે. શરીરની ચેષ્ટા પણ નથી એટલા બધું દ્રષ્ટાંત દેવામાં આવે છે. ચક્રવર્તી જ્ઞાનીના અથવા જ્ઞાનીના યુદ્ધના સંયોગોના એવા જે અશુભ ક્રિયા અને કસાયના ઉપયોગો કસાય સો કસાય ઉપયોગ દેખાય એવા પ્રકારે હોય છતાં માટે અંતર પરિણામની ધારા પ્રમાણે પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદી ઉત્પન્ન થાય છે. રોગ ઉત્પન્ન થવાના જે કારણો છે એમાં અનેક કારણોમાં એક પૂર્વ કર્મ કારણ છે. એક વૈદ્યને પૂજ્ય ગુરુદેવના ઈલાજ માટે લાવ્યા હતા. તો કે વૈદરાજ પ્રશ્ન પૂછો, રંગભાઈ પ્રશ્ન પૂછો કે આ રોગ થવાના કારણો તમે જાણો છો? તો કે હા. કેટલા કારણો છે? આયુર્વેદ ભણેલો માણસ હતો, એને પથ્યા પથ્ય ને એવું બધું કર્યું કે ને, એમાં જે શારીરિક સંયોગિક કારણો ચાર બતાવ્યા અને એક કારણ પાછું બતાવ્યું કે પૂર્વ કર્મ. હા, એમ બતાવ્યું. આયુર્વેદ તો આ મારું ભગવાનની વાણી નથી પૂછેલો. મૂળ આયુર્વેદની એ વાત રહેલી છે, એને પૂરું કરવું એનું કારણ છે. ગુરુદેવને વર્ષોથી કોઈ પથ્યાપથ્યનો સવાલ નહોતો. ચાર રોટલી, મગની દાળ, બુધીનું શાક, પાપડ, ભાત, દૂધ, ચોખ્ખું ઘી, ચોખ્ખું દૂધ, તાજા મસાલા, પછી કાંઈ વાસી નહીં, વગેરે મૂળ મરચું, બીજું બીજું બધું કાંઈ વાસી નહીં, લોટ વાસી નહીં, કોઈ ચીજ વાસી નહીં, રોગ થવાનો કોઈ કારણ નહીં. બુદ્ધિપૂર્વક પ્રશ્ન પૂછે બુદ્ધિવાળા વકીલ હતા. રોગનું કારણ શું? તમારા શાસ્ત્રમાં રોગનું કારણ શું? તો પાંચ કારણ એને બતાવ્યા હતા. એમાં ચાર બતાવ્યા ત્યાં સુધી તો બધા શારીરિક અને સંયોગિક કારણો હતા. વ્યવહારનું પ્રદૂષણ કારણ છે, જંતુના વાયા વાય છે એ કારણ છે, માંસ અપથ્ય ખાય છે એ કારણ છે. એમાં ત્રણ ચાર કારણો બતાવ્યા પછી કે પૂર્વ કર્મ આવું કાંઈ ન હોય તો રોગ થાય કે એ પાંચમું કારણ છે. આ ચારમાંથી એક ન હોય છતાં પૂર્વ કર્મને લઈને રોગ થાય કે ખુશ થઈ ગયા. વાત તો કાંઈક સમજીને કરે છે, નહીં તો વૈદ્યને દવા ન કરવા દે. પહેલો દવા એવો આપો, પહેલો પ્રશ્ન પૂછો આવીને જઈને કઈ બોલવાની શરૂઆત કરી. એવું કીધું, એક પ્રશ્ન કર્યો, પ્રશ્ન કર્યો અને આ જવાબ દીધો કે નહીં ચાલો આને પાસ કરો. હવે વાંધો નથી, જાણે છે, કઈક સમજે છે. રામસિંહજી એક કે પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદી ઉત્પન્ન થાય છે અને તે પ્રમાણે નિર્મળ, મંદ, મ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીર ચેષ્ટા થાય છે. એટલે એના કારણે નિર્બળ થાય, મંદ થાય, મ્લાન થઈ જાય, ઉષ્ણ એટલે તાવ આવે, શીત એટલે શરદી થાય, બધું થાય, ગરમી શરદી બધી લાગે એ થાય છે. વિશેષ રોગના ઉદયથી એમાં ત્યાં સુધી પણ વિષય આવે છે. કે કોઈ જીવ એક રોગ સાથે લઈને જાય, જન્મ ત્યાંથી રોગ હોય. ઉદ્દેશ છે એમાં પરમાણુ રહી જાય, કારણ વગેરે તો સાથે જાય છે ને, જન્મ ત્યાંથી રોગ ચાલુ થઈ જાય. એ પ્રમાણે શરીર ની અવસ્થા ચેષ્ટા એટલે અહીંયા અવસ્થા થાય છે. વિશેષ રોગ ના ઉદય થી અથવા શારીરિક મંદબળ થી જ્ઞાનીનું શરીર કંપાયમાન થાય, નિર્બળ થાય, મ્લાન થાય એટલે નિસ્તેજ થાય, મંદ થાય એટલે ઇન્દ્રિયો કામ કરતી ઓછી થઈ જાય, રૌદ્ર લાગે, કોઈ વખત તો રૌદ્રતા પણ ધારણ કરે, બિહામણું લાગે એવું, એકદમ આંખો થઈ ગયો હોય એવી રીતે બાર માં રૌદ્ર લાગે, તેને ભ્રમ આદિ ઉદય વર્તે ભ્રમાઈ લેવું, બાહ્ય વિભ્રમ ઉપર જે શબ્દ લીધો છે ને, બાહ્ય શબ્દ લગાડવો, ભ્રમાદિ નો ઉદય પણ વર્તે એટલે બાહ્ય વિભ્રમ લેવો, બે શબ્દ વાપરા છે, બાહ્ય વિભ્રમ અને બે જગ્યાએ બાહ્ય બાહ્ય શબ્દ લીધો છે. મંદપણ બાહ્ય વિભ્રમાદિ દ્રષ્ટિકોણ થાય, નિર્મળ થાય, અંતરોગ ના પરિણામે વેદે છે. બાહ્ય સ્થિતિ ઉન્મત જોવા મળે, એ બંને માં બાહ્ય શબ્દ ઉપર લગાડ્યો છે, અહીંયા નથી લગાડ્યો. ઓલો પુત્ર ન મળ્યો હોય તો અહીંયા શંકા કરે, જ્ઞાની ને વિભ્રમ થાય, જ્ઞાનીને ભ્રમ થાય તો પછી આત્મજ્ઞાન કેવી રીતે, પણ એ બાહ્ય વિભ્રમની વાત છે, આત્માના સંબંધમાં વિભ્રમ થવાની વાત અહીંયા નથી. આવું બને છે, ઉદરથી આવી જાય ને આત્મા, કોઈ વાત બાહ્ય વિભ્રમ આદિ વાતો ક્રમથી વાંચીએ છીએ, પણ સીધો આ પુત્ર વાંચ્યો હોય, ઓલા પુત્ર નો ખ્યાલ ન હોય આત્માને, એમ કેમ લખ્યું છે? જ્ઞાની ને પણ ભ્રમ નો ઉદય થાય, અતિ ભ્રમ છે તો જ્ઞાન ને વિભ્રમ કરી નાખો. એ બહાર ના પદાર્થો વિશે એક વાત છે, આત્મા વિશે એ ભ્રમ નથી. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય, એટલે કે બોધ અને વૈરાગ્ય વસા વિશા હોય, કર કરી ગયા હોય જ્ઞાન અને વૈરાગ, તે પ્રમાણે તે રોગને જીવ તે પ્રસંગમાં ભંગ કરીને લીધે છે. એટલે એ રીતે એને જે વેદન છે એ જ્ઞાન અને વૈરાગ અનુસાર લેવું, રોગ અનુસાર લેવું નહીં એમ કેવું છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ લીધું નથી. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ હોય એમ દીઠો નથી, એવું નથી દીઠું અમે કે કોઈને કાયમ માટે દેહ રહી જાય, જાણ્યું નથી અને સંભાવતું પણ નથી. કોઈ શાશ્વત હોય આવે છે અને કથાનો યુગમાં મહાભારત ને એમાં કથાનો યુગમાં ગપ્પા આવે છે, અસ્વસ્થામાં છે, શાશ્વત થઈ ગયા છે, ફલાણા છે શાશ્વત થઈ ગયા છે, તો કેમ મળતા નથી? તો કઈ હિમાલયમાં ત્યાં જ રહે છે, આવતા નથી, આવે તો કોઈને દેખાતા નથી, એવું શરીર છે એની પાછળ પતી ગયું, પૂરો સિદ્ધાંત નાખી દીધો કે શાશ્વત થઈ જાય છે, પણ કોઈને દેહ શાશ્વત હોય એવું બનતો નથી. આ તો પોતા ઉપર લેવાની વાત છે કે કોઈ પણ જીવને અનાશી અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીધું નથી, તો આ જીવને આ દેહ છે એ પણ વિનાશી છે, અવિનાશી નથી. ભલે અત્યારે ગમે તેની તંદુરસ્તી દેખાતી હોય તો પણ તે વિનાશી છે, અવિનાશી નથી. આ સ્પષ્ટ વાત છે. અખંડ અખંડ થાય શરીરમાં થોડી ગડબડ થાય છે, ગભરામણ થાય, મને આમ થયું, પણ તને નથી થયું તો ભાડુતી ઘરમાં થયું છે. ભાડુતી ઘરમાં એકાદી ઈંટ કે પોપડું ખરેખર એને કઈ અસર નથી થતી. થાય છે એ ઘરમાં ભાડે રહેવા ગયો, એમાં ક્યાંક પ્લાસ્ટર ખરાબ થાય, ક્યાંક તોડ પડે, નળીઓ ખસે, એને કઈ ગભરામણ થાય છે. આપણું ક્યાં છે? આપણે તો ભાડું દેવાનું છે, પણ આ તારી મને કઈ ભાડું દેવા સમય છે હું? પણ જે ઘરમાં નિવાસ છે, શરીર રૂપી ઘર છે, એને રોજે રોજ ભાડું દેવાનું છે. ઓલા મહિને મહિને દેતો હોય, અહીંયા રોજે રોજ દેવાનું છે, એટલે સરળ છે. છતાં ન દે તો ચાલે, એટલું બધું કઈ જબરજસ્તી ન કરે કે આજ કેમ નથી દેતું, ચાલે એકાદી ઉપવાસ કરે. પણ રોજ ભાડો દેવા સિવાય એ સિવાય તો બીજું કામ નથી. એમાં કઈક થાય તો શું કરવા? સમજાય છે, એ ઘર તો છોડે છૂટકો છે. ભાડું તો ઘરમાં તો માલિક થઈને બેઠો છું, એ અપરાધ તારો છે, અને મૂંઝવણ તું ને તેને ત્યાં તારે ને તારે આખે ઊંધી કરેલી છે, બીજું કાંઈ નથી. એ સિવાય એથી વધારે કઈ એમાં છે? શું કરવું જોઈએ? કે શિયાળામાં ચરમ ત્રાસ ખાવું, ધીરુભાઈ બનાવે છે, ચરમ ત્રાસ સારું બનાવે છે, એક વાર લઈ આવે તમારો ચરમ ત્રાસ ખાવ, કે બહુ સરસ શિયાળામાં ખાવાનું. ભાડામાં જૂની નોટ આપો કે નવી નોટ આપો, તો એમ કે ભાઈ આ 200 રૂપિયા ભાડું, પણ નવી નકોર નોટ છે અને જૂની નોટ આપણી તો એ સરખું ને સરખું જ છે, એમાં કઈ બીજો ફેર નથી. ખાલી કરવાના ટાઈમે ખાલી કરવાનું છે. ચમનપ્રાસ ખાય કે દાળ ભાત શાક ખાય, શું ખાય? ભક્ષ ખાય તો જવાનું છે, અને ભક્ષ ખાય તો ઘર તો છોડવાનું છે. પછી હાચરવા માટે એટલી બધી માલિક માલિકી ભાવે જે હાચરવાની કાળજી કરે છે, એ પરિણામ એને દુઃખદાયક છે, એમાં એને મૂંઝવણ થાય છે, એમાં એને ગભરામણ થાય છે, બધી તકલીફ એમાંથી ઉભી થાય છે. બહુ સરસ વચન રચના કેવી સરસ છે, બહુ ભાવવાળી વાત છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ હોય એમ અમે દીઠું નથી, જાણ્યું નથી, સંભવતો નથી. તારે કઈ મૂંઝાવવાની જરૂર નથી. દેહ છૂટવાનો સમય આવે તો તારે કઈ મૂંઝાવવાની જરૂર નથી. મારું તે ઘર હતું, મુદત પૂરી થઈ, પહેલેથી મુદતથી જ રાખેલું હતું ભાડે. એમ નક્કી કરે કે ભાઈ 3 વર્ષે ખાલી કરી દેવાનું, એમ આની નક્કી થઈ લીધું છે, આટલા વર્ષે ખાલી કરી દેવાનું. પછી એમાં આના કાને શું? ત્યારે નક્કી કરીને આવ્યો છે પોતે કે આ ટાઈમે ખાલી કરી દેવાનું છે, પછી આના કાને શું કરવા કરવું જોઈએ? આના કાને તો એવી કરે કે લાખ માટે પણ મારે છોડવું નથી, ફોરેન થી દવા મગાવીને છોડવું નથી મારે, સારામાં ડાક્ટર બોલાવીને પણ મારે આ છોડવું. ડાક્ટર નો બાપ આવશે તો એમાં છોડે છૂટકો છે. અને ઘરના માલિક બહુ પ્રમાણિક છે, ઘર પોતે માલિક બહુ પ્રમાણિક છે, કે વધારે પડતું ભાડું આપો તો પાછું આપી દઈએ. ભૂલથી 200 ની જગ્યાએ 250 આપી દે તો એ 85 નો પાછા આપી દે, પણ હું નથી એમ કરતો. એમ વધારે પડતું ફાંસીને નાખે, સારો દુઃખપાત થયો હોય, 2 વાગતા વધારે દાબો ના પાડે કે નહીં, કે જેવા ભાઈ તમે ભૂલ કરો છો, તમે સમજતા નથી. આ શું જીવને આપણે જીવાભાઈ કહીએ તો કે જીવાભાઈ તમે સમજતા નથી, અમે ભાડું વધારે લેતા જ નથી, આપો એટલે પાછું, અમારે જોઈએ જ નહીં. એટલે એની પ્રમાણિકતા છે, પછી પોતાની પ્રમાણિકતા હશે વેરે. અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એટલે દેહનું જીવથી છૂટાપણું તે અવશ્ય છે. મૃત્યુ એટલે કઈ આત્મા મરતો નથી, પણ દેહને અને શરીરને, શરીરને અને જીવને છૂટા પડવાનું અવશ્ય છે. એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, એવું પ્રત્યક્ષ અનુભવ છે. એમાં કઈ કોઈ કલ્પિત વાત પડી જાય છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરીને ભૂલી જાય છે, એ મોટું આશ્ચર્ય છે. રોજ જોવે છે છાપામાં, તો હવે રોજ કોલમ જ આવે છે, ને જુદી મૃત્યુ નોંધની કોલમ રોજ આવે છે, છતાં પાછા ભૂલી જાય. હજી માછીને નીકળી હોય એક મિનિટમાં છાપું મૂકી ત્યાં ભૂલી જાય, ત્યારે હું મરવાનો નથી. એ બહુ મોટું આશ્ચર્ય છે કે આવું ક્યાં ભૂલી જાય છે. જે સર્વજ્ઞ વિતરાગની વિશે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી, તે વિતરાગે પણ આ દેહને અનિત્ય ભાવી દીઠો છે. સર્વજ્ઞ વિતરાગ જિનેશ્વર, જેને સ્વદેહ મુક્તિ છે એમ કહેવામાં આવે છે, અથવા દેહ સહિત જીવન મુક્ત દશાને જે અનુભવ કરે છે, એવા જિનેશ્વરનું જે શરીર છે એ તેરમા ગુણ સ્થાને ઔદારિક પરમાણુમાંથી પરમ ઔદારિક પરમાણુ થાય છે. ગમે તેટલું કૃષ થઈ ગયું હોય, છેલ્લા વર્ષોમાં તપશ્ચર્યા થઈ હોય, રોગથી ગ્રસિત થયું હોય, અનેક જાતનો ગરબડ થઈ ગઈ હોય, ગમે એવું કામ કુબડું ગમે એવું હોય, બેડવા હોય, પણ જો તેરમું ગુણ સ્થાન આવે એટલે આખું શરીર થઈ જાય એકદમ સુંદર તેજસ્વી, સૂર્ય ચંદ્ર ઝાંખા પડે એવું તેજસ્વી. અને ઘાટીનું એક એક અવયવ જે આ ભગવાનની પ્રતિમા આપણે છે, એવું સમચતુરસ સંસ્થાન ઓરસ ચોરસ શરીર બની જાય. એક એક પરમાણુ શાંત રસના આખા જગતના શાંત રસના પરમાણુ જણા એ આવીને નિવાસ કર્યા છે. એટલી શાંતિ, પ્રકૃષ્ટ શાંતિ એમની મુદ્રા ઉપર જોવામાં આવે છે. એટલી નિર્દોષતા, ઉત્કૃષ્ટ, કેમ કે સંપૂર્ણ વિતરાગ દશા પ્રત્યે છે, એટલી નિર્દોષતા જોવામાં આવે છે. એ દેહ પણ અનિત્ય ભાવી લીધો છે, એમને પણ જોયું છે કે આ આયુષ પૂરું થાય ત્યાં સુધી આ સંયોગ છે. એ પણ ભાવૃતિ ઘર, એમાં પણ કઈ કાયમ રહેવાની વાત નથી. તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે, છે કોઈ પ્રયોગ એમ કે છે. જીવને દેહ છૂટા ન કરે અને બાંધી રાખે, જીવ સાથે દેહને બાંધી રાખે એવો કોઈ પ્રયોગ છે, એવો કોઈ જગતમાં પ્રયોગ છે જ નહીં. વિતરાગનું પરમ ઔદારિક શરીર પણ છૂટું પડે છે, પછી બીજા જીવોએ શું આશા રાખવાની હોય, કયા પ્રયોગથી આશા કરવાની હોય, કે એ બધી વાત કૃપા ખાંડવાની છે. પથારી છે, પથારીમાં સૂતો છું, પથારી એક થઈ ગયા એની ચાદર મૂકી છે, પથારી લીધી છે, મુસ્લિમ રીતે ખાટલા ઉપર એના જે આપણે કહે ને પાયાને ઈને એ બધું જુદું જુદું છે, જૂઠી મેરી સપના. હું અહીંયા છું એ થાય છે, એ સપના જુદું છે. અતિત અવસ્થા છે, નિંદ્રાવાહી રૂપ ને વિદ્યામાન પલક ને યામે અવ સપના. શ્વાસ સો સુપન દો, શ્વાસ પણ એ સ્વપ્ન છે. શ્વાસ ઉશ્વાસ છે એ માલા છે, સ્વપ્ન છે. નિંદ્રા કે અલગ બુજે સુજે સુ અંગ લખે આત્મ દરપના. ત્યાગી ગયો ચેતન અચેતનતા ભાવ, ત્યાગી ભાલે દ્રષ્ટિ ખોલે કે સંભાળે રૂપ અપના ભાવ. પોતાનું ખોરું સંભાળે છે જે ખીનામાં આ પદ પર લેખા છે. પછી અનુભવ દર્શા લીધી છે. જૈસો નિર્ભેદ અતિતવો, તૈસો નિર્ભેદ અનુ ભેદ કો ને ગહેવો. વિષય કર્મ રહીત સહિત સુખ સમાધાન પાયો, નિજ સ્થાન ફિર બહારી ને બહેરો. કર્મ કદાચે અપનો સ્વભાવ ત્યાગી કરી, રાગ રસ રાચી કે પર વસ્તુ ગહેરો. અમલા જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો, યાહી શાંતિ આગમ અનંત કાળ રહેગો. એટલે દેહ ની જે અનિત્યતા એની ચર્ચા આ પ્રસંગમાં પણ કરી છે.
જય ગુરુ પરમ કૃપાળુ શ્રી ખાન ગુરુદેવ.